તારીખ 9/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 566 અને 567 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 850
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 566મો પત્ર ચાલે છે, બીજા પેરેગ્રાફથી 449. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. સંસાર નો પ્રવાહ ચાલુ છે. ઉપમા એટલા માટે આપી છે કે જેમ પાણીનો પ્રવાહ હોય છે એમાં પાણી સળંગ દેખાય છે તો પણ તેનું તે પાણી નથી. દરેક ક્ષણે જુદું જુદું પાણી છે, છતાં એક ધારું પ્રવાહી દેખાય છે. એમ સંસારમાં અનેક જીવો જન્મે છે, અનેક જીવો મરે છે, અને બધા સંસારી જીવો સંસારની પ્રવૃત્તિઓ કરે છે. એક ધારું ચાલે છે આ બધું, પણ બધી વખતે જુદા જુદું છે. બધા મનુષ્યોની વ્યક્તિઓ બદલાતી જાય છે, દુકાનનું બોર્ડ એનું હોય, કામ કરવાવાળા બદલાય છે, ઓફિસે નહીં એ ઓફિસરો બદલાય છે, પ્રધાનના કાર્યાલયો એના એ છે, પ્રધાનો બદલાય છે. આમ જગત આખું પરિવર્તનશીલ છે. પરિવર્તન જગતમાં થયા જ કરે છે. એના મુખ્ય બે કારણો છે. કેટલાક જીવોને રાગના પરિણામો ચાલે છે, કેટલાક જીવોને દ્વેષના પરિણામો ચાલે છે. કેટલાક જીવો રાગયુક્ત પ્રવૃત્તિ કરે છે, કેટલાક જીવો દ્વેષયુક્ત પ્રવૃત્તિ કરે છે, અને સંસાર ચાલે છે. હમણાં પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. પ્રેમ શબ્દ એટલા માટે વાપરે છે કે સૌભાગભાઈ ઉપરનો પત્ર છે ને, સૌભાગભાઈને કુટુંબ પ્રેમ હતો. તો કે જ્યાં સુધી તમે રાગથી વિરક્ત નહીં થાવ ત્યાં સુધી દ્વેષથી પણ છૂટી નહીં શકો. કેમ કે એ તો એક સિક્કાની બે બાજુ છે. રાગ ખસો કે દ્વેષ આવ્યા વિના રહેશે નહીં. એટલે દ્વેષ એની પાછળ છુપાયેલો ઊભો જ છે. અને કોઈનો દ્વેષ જુઓ તો સમજી લીધું કે એને અમુક રાગ પોષાણો નથી, માટે દ્વેષ થયો છે. નક્કી વાત છે. એટલે પ્રેમથી વિરક્ત થયા વિના અથવા રાગથી ઉદાસ થયા વિના દ્વેષ છૂટશે નહીં, મટશે નહીં. અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ એટલે ઉદાસ દશા રાખવી તે ભયંકર વ્રત છે. એવી સરસ વાત લખે છે પોતે. જેને રાગથી ઉદાસીનતા થઈ છતાં સર્વસંગથી છૂટ્યો નથી, સંગ છે એ રાગનું નિમિત્ત છે. વિચારીએ તો શું છે કે સંગ છે એ રાગનું નિમિત્ત છે. હવે કોઈ ધર્માત્મા છે એને રાગ નથી, ઉદાસ છે, છતાં સંગ મીટર નથી પ્રારબ્ધને લઈને. એટલે એ વ્યવહારમાં વર્તે છે, વ્યવહાર ચાલુ છે. વ્યવહાર ચાલુ છે એ વખતે ઉદાસ દશા રાખે છે. એ ઉદાસ દશા રાખવા માટે એની પાસે પુરુષાર્થ હોય છે. આ પુરુષાર્થ જરા આકરો પુરુષાર્થ છે. નહીં સમજ્યા? જો રાગ સે વિરક્ત હોતા હૈ ઓર સંગ સે વિરક્ત નહીં હોતે હૈ, જ્ઞાની કી બાત લે લો, રાગ મે રસ નહીં ઉનકો, લેકિન પ્રારબ્ધ યોગ સે સંગ મે પડે હૈ, સંગ સે નિવૃત્ત નહીં હુએ. વ્યાપાર ભી કરના પડતા હૈ, કુટુંબ કે વ્યવહાર ભી ચલાના પડતા હૈ, દોનો બાત. તો વ્યવહાર મે જો વર્તતે હૈ, પ્રવૃત્તિ કરતે હૈ, ઉસ વક્ત ઉદાસ દિશા રખને કા વો પુરુષાર્થ કરતે હૈ, વો પુરુષાર્થ મે બહોત તાકત લગાની પડતી હૈ. જૈસે કે આપકો ખાના નહીં મિલ રહા હૈ और आप समाधान कर लेते हैं कि खाने में उदासीनता रखना वही अच्छा अच्छी बात है. ठीक है, खाना नहीं मिला तो अच्छी बात है, वैसे हमको तो उदास ही रहना है. लोग उपवास करते हैं, अनेक उपवास करते हैं, एक टाइम खाना नहीं मिला तो क्या हो गया, और मिला तो भी हमको तो उदासीनता से खाना खाना है, खाएंगे. ऐसे हमारा अभिप्राय है, हमारे विचार है. ऐसी परिस्थिति में उदासीनता रहना, खाने का विकल्प नहीं होना आसान है, लेकिन भोजन पे बैठे हैं और खाते खाते उदासीन रहना, उसमें ताकत लगानी पड़ती है. वो कहने का अभिप्राय है कि कोई दीक्षा ले लेता है, साधु बन जाता है, उसको सर्वसंग छूट जाता है, तो उसका उदय ऐसा है कि उसको विकल्प, प्रवृत्ति का विकल्प नहीं रहता है, उस प्रकार के राग उनको नहीं रहते हैं, और सहज ही वो शुभ योग की प्रवृत्ति में रहेगा. कुछ शास्त्र पढ़ेगा या पूजा भक्ति करेगा या सत्संग करेगा, तो दूसरा राग नहीं होना आसान है. लेकिन दुकान पर चले जाए, घर के मेंबरों के बीच में व्यवहार करना पड़े, किसी के साथ क्या, उस वक्त उदासीनता निरस्ता आना, उसमें ताकत चाहिए. અસંગ દશામાં રહેવું મુશ્કેલ છે. શરૂઆત કે લીએ તો હમકો સબસે બડી સમસ્યા જો પરિભ્રમણ કી હૈ, जिस परिभ्रमण में हमारे अनंत जन्म मरण होने वाले हैं, सबसे पहले हमको उसकी चिंता लागू पड़नी चाहिए. जैसे कैंसर होवे तो चिंता लागू हो जाए कि नहीं हो जाए. अच्छा, हमको पता चले कि हमको गुंडे लोग मारने के लिए आ रहे हैं, आएंगे, ऐसा एक समाचार मिल गया है कि आपको मारेंगे लोग, आपको चिंता रहती है कि नहीं रहती है, होती है कि नहीं होती है? ये परिभ्रमण में तो अनंत बार गुंडे लोग मारेंगे, एक बार नहीं मारेंगे, फिर भी हम खाते हैं, पीते हैं और सो जाते हैं, है कि नहीं? चैन से खाते हैं और चैन से सो जाते हैं, और नींद भी बड़ी अच्छी आ जाती है. तो शुरुआत कहाँ से होगी हमारी?
हैं?
ભૂંડો પણ
તો
કે પરિભ્રમણ કા ભય ક્યો નહીં હોતા હૈ વહી હમારા તો પ્રશ્ન હૈ પરિભ્રમણ કા ભય ક્યો નહીં હોતા હૈ કે પરિભ્રમણ નહીં હોને વાલા હૈ ક્યા ઠીક હૈ સત્સંગ માં આયે લેકિન ચિંતા કિતની હો રહી હૈ અબ સત્સંગ માં આયે વહાં તક તો ઠીક હૈ ઇસકી ચિંતા કિતની હૈ વો બતાઈએ કે આપકો નિંદ નહીં આતી હૈ ચિંતા કે વસા ગુમડો કી ચિંતા હોગી તો નિંદ નહીં આયેગી હા નિંદ આતી હૈ નહીં આતી આતી હૈ તો ચિંતા નહીં હૈ વાકે નહીં હુઆ કે હમકો બડી સમસ્યા કી ચિંતા નહીં હૈ છોટી છોટી સમસ્યા કે હમકો ચિંતા હૈ યે હમારી કહાં કી બુદ્ધિમાની હૈ યે બુદ્ધિમાની કહાં કી બતાઈએ મૂર્ખ લોગ એસા કરતે હૈ કે જો છોટી છોટી ચિંતા કરતે હૈ ઓર બડી ચિંતા મેં સો જાતે હૈ કરતે હી નહીં યે તો મૂર્ખતા હૈ કેન્સર કી ઇતની ગાંઠ બડી હોગી ઇસકા તો હમ વિચાર નહીં કરે પણ થોડી ફુંસી હો ગઈ ફુંસી એટલે ફોડ કે આપણે કઈ ઉસકો મિટા દે ઉસકો મિટાઓ ઉસકો ઉસકો પટ્ટી કરો ઉસકી મરમ્મત કરો ઉસકો વો કરો વો કરો એસી બાત હો ગઈ હૈ હમ લોગો ઇસલિયે હમકો સહી રાસ્તા નહીં મિલતા હૈ ઓર હમારે પરિણામ સહી રાસ્તા કી ઓર નહીં ચલતે યહી કારણ હૈ ઇસકા કહાં સે મિલેગા શરૂઆત જ્યાં સે કરની હૈ વહાં સે હમ શરૂઆત કરતે નહીં જિસ ક્રમ સે હમે ચલના ચાહિયે વો તો હમ ચલતે નહીં પર હમકો રાગ મિટાના હૈ કહાં સે મિટેગા રાગ મિટાને કે લિયે રોગ ત્યાગ કર દેતે હૈ જિસકા રાગ હોતા હૈ ઇસ ચીઝ કા ત્યાગ કર દેતે હૈ કોઈ મિટેગા નહીં ઇસકે લિયે જ્ઞાનીઓને ઇસકી યોજના બનાઈ હૈ તો હમકો જો વ્યવસ્થા સે જો કામ હોતા હૈ ઉસે વ્યવસ્થા સે કરના હોગા દૂસરે પ્રકાર સે હોગા નહીં આજ કલ તો હમારે સ્વાધ્યાય મેં વહી બાત મુખ્ય ચલતી હૈ આગળ આતે હૈ તો વહી બાત કરતે હૈ પરિભ્રમણ કી ચિંતના કી બાત ચલતી હૈ કે નહીં ચલતી હૈ ફિર આપકા ધ્યાન ક્યો નહીં જાતા ઇસ વિષય મેં આપ ક્યો ઉદાસ હૈ ઓર ઉસકે હિસાબ ઇસકે લિયે તો પૂરા મુમુક્ષુતા આરોહણ ક્રમ કા કિતાબ છપ ગયા વો ભી સબકે ઘર મેં પહોંચ ગઈ ફિર ભી કામ ઢંગ સે હમ નહીં કરતે હૈ તો બેઢંગ સે કોઈ કામ કરને સે સફળતા હોતી હૈ ક્યા ના હલવા બનતા હૈ ના રોટી બનતી હૈ કામ તો કામ કી પદ્ધતિ સે હોતા હૈ અબ કહેતે હૈ આગે યદિ કેવલ પ્રેમ કા ત્યાગ કરકે મેને રાગ કો છોડ કરકે વ્યવહાર મેં પ્રવર્તના પ્રવર્તનિકા કરને મેં આયે તો કિતને જીવો કી દયા કે ઉપકાર કે ઓર સ્વાર્થ કે ભંગ કરને જૈસા હોતા હૈ જૈસે કે ઘર મેં કોઈ બીમાર હુઆ હમ યે કહેંગે કે હમકો તો રાગ નહીં હૈ હમ ક્યો દવાઈ લાયેંગે ઇસકે હમ ક્યો ડોક્ટર કો બુલાયેંગે હમકો રાગ નહીં હૈ આપકે પ્રતિ અગર હમ એસી પ્રવૃત્તિ કરે તો હમારા કુટુંબ પ્રતિબંધ હો જાતા હૈ કેવલ પ્રેમ કા ત્યાગ કરકે હમકો વિકલ્પ હી નહીં કરના હૈ પ્રવૃત્તિ તો નહીં કરના હૈ તો કિતને જીવો કી દયા કા ઇસકા ઉપકાર કા કે ઉસને ભી હમારે
हमारे लिए प्रवृत्ति किया है, हमारे लिए वो प्रवृत्ति करते हैं, हमने स्वीकार कर लिया वो प्रवृत्ति का, और हमको प्रवृत्ति करने की बारी आई तो हमको राग नहीं करना है, हम राग नहीं करेंगे, हमको राग का बंधन होता है, हमको बनना नहीं है। अगर ऐसा करेंगे तो दया का, उपकार का और स्वार्थ भंग करने जैसा होता है। ऐसा विचार किया है। और ऐसा विचार करके जो यदि दया और उपकार आदि कारण से कुछ प्रेम दशा रखने में, राग की स्थिति रखने में, चित्त में विवेक को क्लेश भी हुए बिना रहना नहीं चाहिए, भले प्रवृत्ति करनी पड़े, खेद होना चाहिए हमारी वितरकता इतनी क्यों नहीं बढ़ी है, हमको क्यों इतना भी विकल्प करने का होता है। अभिप्राय विरुद्ध प्रवृत्ति हुई, राग करने लायक नहीं है, फिर भी हमको करने का हुआ या करना पड़ा तो उसका खेद अवश्य होना चाहिए। अगर इसका खेद नहीं होता है तो हमारा अभिप्राय भी राग करने का है, वो बात साबित करने की जरूरत नहीं है। मैंने खेद अक्सर होना ही चाहिए। तब मैं स्वार्थ भंग है कि तुम्हारी सेवा हूँ ले लू, मारी सेवा करवा मारो आप एट मारे राग न करवो, स्वार्थ साधी लीधो, એટલે સ્વાર્થ ભંગ થઈ ગયો ને, હમે હમ સ્વાર્થ તો સધાવવો જોઈએ ને, એમ કે બોલાજી હું ચોખ્ખું સમજાય એવું હિસાબ કિતાબમાં, કે તમને જરૂર પડી ત્યારે મેં તમને 100 રૂપિયા આપી દીધા, તમે કહો ભાઈ મારે જરૂર છે જરાક 50 આપજો ને, ત્યાં હું કઈ મારે તો એવો રાગ કરવો નથી, બહુ સારી વાત છે ભાઈ। ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો પ્રશ્ન મૂકી દીધો છે સોપાકભાઈ માટે, જવાબ નથી એમનો, તો પછી આવી પરિસ્થિતિમાં શું કહ્યું કે આ એમનો પોતાનો પ્રોબ્લેમ હતો, બે પ્રશ્નો મૂક્યા, એક આગળ મૂક્યો, આ છેલ્લે મૂક્યો કે અમને તો ઉદાસીનતા છે, વેપારમાં પણ ઉદાસીનતા છે, ઘરના કાર્યોમાં પણ ઉદાસીનતા છે, બિલકુલ, કારણ કે આ લગ્નમાં નથી જવાના, બેનના લગ્ન છે ને, હા પછીનો પ્રશ્ન છે, પત્ર છે, શું કરવું, આમાં તો અમે મૂંઝાઈએ છીએ એમ કે છે। આમ તો જેને જ્ઞાન દશા હોય છે એને સર્વાંગ સમાધાન હોય છે, પણ કોઈ વાર કોઈ નાજુક પરિસ્થિતિ ઊભી થતી હોય છે પ્રારબ્ધના કારણે, ત્યારે શું કરવું, આ પ્રશ્ન એમને ઉઠાવ્યો છે, પ્રશ્ન ઉઠાવ્યો છે એનો અર્થ એવો નથી કે એમને સમજણ નથી પડતી, પણ સૌભાગભાઈને શિક્ષા દેવી છે, ઉપદેશ કરવો છે, એટલે શાસ્ત્ર વાંચીને ઉપદેશ નથી કરતો, એ પ્રેક્ટિકલ લાઈફથી પોતાના જીવનથી ઉપદેશ આપે છે। કૃપાળુદેવ લખે છે, સૌભાગભાઈ લખે છે કે આપનું જીવન જ બોધ સ્વરૂપ છે, આપ પોતે જ બોધ સ્વરૂપ છો, એટલે એ રીતે જે ઉપદેશ આપે છે. સમષ્ટિગત ઉપદેશ એ રીતે શક્ય નથી, સામૂહિક ઉપદેશમાં એ પદ્ધતિ શક્ય નથી, વ્યક્તિગત ઉપદેશમાં એ પદ્ધતિ શક્ય છે. બહુ જાજા માણસો સમાજના ભેગા થાય ત્યારે એ ઉપદેશ એવી રીતે ચાલે નહીં જ્ઞાનીનો, પણ થોડા હોય અને એ પણ થોડા પણ આત્માર્થે તૈયાર થવા માંગતા હોય તો જ્ઞાની પોતાના જીવનથી પોતાના પરિણામથી કેટલીક વાત કરે, જો આમ થાય છે, આમ થતું જોઈએ, આમ થાય, આમ થાય, અમને આમ થતું હતું, અમને આમ થતું હતું, એવી રીતે સંભવ છે. એ પ્રેક્ટિકલ જે ઉદ્દેશ છે એ આખી મોનેટરી સિસ્ટમ છે. આખી વ્યાખ્યાત તો એમ કહેવાય કે ગુલાબ ગુલાબી રંગનો હોય છે, પણ મોનેટરી સિસ્ટમમાં ગુલાબ જ દેખાડવામાં આવે, કાં ચિત્રીને કાં સાચો ગુલાબ લાવીને જુઓ આને ગુલાબી રંગ કહેવાય. એકવાર જે બાળકે ગુલાબી રંગ જોયો એ જિંદગીમાં ગુલાબી રંગમાં ભૂલ નહીં થાય, બાકી સાંભળેલી વાતમાં તો ભૂલ થવાનો સંભવ છે. એટલે એ સિસ્ટમ છે એમને. નહીં, પરોક્ષમાં શક્ય નથી. પરોક્ષમાં તો વાત જ આવે ને, બીજું શું આવે? વ્યાખ્યા સિવાય શું આવે? પરોક્ષમાં વ્યાખ્યા સિવાય બીજું ના બને, મર્યાદિત અસર આવે, યોગ્યતાના પ્રમાણ ઉપર યોગ્યતા અનુસાર વાત છે. શાસ્ત્રો સર્વથા નિરર્થક છે એમ કહેવાનો અભિપ્રાય નથી, કેમ કે કોઈ કોઈ સંસ્કારી જીવોને, પાત્ર જીવોને એનાથી પણ લાભ થાય છે, અને લાભ થાય છે એવું નિમિત્તત્વ પણ એમાં હોય છે, કેમ કે એ પણ જ્ઞાનીની વાણી છે, એ જીનવાણી છે ને, પૂજ્ય છે, ત્યાં સુધીની વાત છે. પણ પ્રત્યક્ષ ને પરોક્ષની તુલના કરવામાં આવે ત્યાં મોટો ફરક છે. પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. શ્રી વિતરાગને પરમ ભક્તિ એ નમસ્કાર. કોઈ કોઈ વાર પત્રના મથાળામાં પત્રના વિષયને અથવા તો પોતાના પરિણામને અનુરૂપ વાત લખે છે, કેમ કે 201માં લખ્યું કે પરબ્રહ્મ પરમાત્મા નિર્વિકાર છે, છતાં પરાભક્તિને વશ થાય છે. હવે ત્યાં તો કોણ છે? આત્મા પરમાત્મા ભીતર, પર પરાભક્તિ મેં અભેદ હોને વાલી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કી પર્યાય, કોઈ ઇસકી પરાભક્તિ હૈ. બાત વો હોતી હૈ કે જિસકો એસી પરાભક્તિ હોતી હૈ વો ખુદ હી પરમાત્મા બન જાતા હૈ. તો પરબ્રહ્મ પરમાત્મા નિર્વિકાર હોને પર ભી એસે ભક્તિવાન કો વશ હો ગયા હૈ, એસે કહેતે હૈ. યે વાત હો ગઈ પૂર્ણ દશા કી. વર્તમાન મેં ચતુર્થ ગુણ સ્થાન મેં સમ્યક દ્રષ્ટિ કી જો દ્રષ્ટિ હૈ વો દ્રષ્ટિ નિજ પરમાત્મ સ્વરૂપ કો કબજા કર લેતી હૈ, કબજા મેં લે લેતી હૈ. તો ઇનકે વશ હો ગયા કે નહીં હો ગયા? કે હો ગયા. ઉસ વક્ત શ્રુત જ્ઞાન હૈ, अल्प ज्ञान है, सदमस्त है, ज्ञान अल्प है, फिर भी वो केवल ज्ञान को देख लेता है, पूर्ण स्वरूप को देख लेता है, मतलब केवल ज्ञान को भी देख लेता है। बात बड़ी, बहुत बड़ी चमत्कारिक है कि अल्प ज्ञान में केवल ज्ञान का फोटो आया कैसे। एक तोपिया है पानी का, वो अक्षय पात्र बन गया और उसमें से पानी निकालते 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 एक समुद्र निकाल दिया, भर दिया, हुआ क्या नहीं चमत्कार? क्या हुआ? तोपिया मैंने तपे लो। ऐसे श्रुत ज्ञान में से केवल ज्ञान हो जाता है पलट करके, और श्रुत ज्ञान पलट करके केवल ज्ञान होगा तब तो होगा अलग बात है, लेकिन अभी श्रुत ज्ञान में केवल ज्ञान का पता चल गया कि ऐसा मेरा स्वरूप है। ये कितनी बड़ी बात है कि ज्ञान का स्वरूप ही ऐसा चमत्कारिक है। वो तो सम्यक ज्ञान है, लेकिन मिथ्या ज्ञान में देखो ना, एक इतनी आंख है जिसकी किकी 3-4 मिलीमीटर की है, किसी की 2.5-4 किलीमीटर छोटी मोटी होती है, देखता है हिमालय को, दार्जिलिंग में से कंचनजंगा का शिखर दिखते हैं, सब सब बर्फ की पहाड़ियां हैं, 25,000 स्क्वायर फीट ऊंचे, कितने में दिखता है? इतने में। मिथ्या ज्ञान का उतना चमत्कार तो है, तो उसको नाप लेता है। तो सम्यक ज्ञान केवल ज्ञान को देखे, इसमें कौन सा बड़ा आश्चर्य है? लेकिन बात वो है कि छोटी मछली मोटी मछली को गल जाती है, ये एक बड़ी बात है इसमें। मोटी मछली तो छोटी मछली को खा जाए, लेकिन छोटी मोटी को खा जाए, ये कैसी चमत्कारिक बात है? ऐसी चमत्कारिक बात भी है। बात तो निकली वो मथाड़ा कैसे लगते हैं, ऐसे यहाँ भी उन्होंने वितराग को नमस्कार किया, क्यों भी ऐसी बात किया, ऐसा पत्र का मथाड़ा क्यों लिखा है? ये पत्र अपूर्ण मिला है फिर भी अच्छा है। वो शादी के प्रसंग में जाना नहीं चाहते थे, उदय जरूर आया था, जाने का विचार भी हो गया था, लिख भी दिया था कि हम आ जाएंगे करीब करीब इन दिनों में, लेकिन वितरागता बढ़ती गई, वितरागता बढ़ती गई और जाने का विकल्प शांत हो गया, शायद नहीं जाने का हुआ। तो वितरागता का आदर किया, अमलीकरण हुआ, तो भक्ति बरक वितरागति कर ली।
तो फिर मैंने चलो उत्तर लिख दे, मैंने उत्तर नहीं देते थे, तार का उत्तर नहीं दिया, चिट्ठी का उत्तर नहीं दिया, जब जुमला छेका हो गया तब अब उत्तर दे रहे हैं। श्री जिन जैसे पुरुष ने गृहवास में जो प्रतिबंध नहीं किया, यह प्रतिबंध नहीं होने के लिए आने का या पत्र लिखने का हुआ नहीं है, इसके लिए अत्यंत दीनपणे से क्षमा चाहता हूं। अहंकार नहीं किया है, मेरी वितरकता बढ़ गई, मैं नहीं आया, मैं जवाब नहीं दिया, नहीं देंगे, नहीं आएंगे, जाओ, ऐसा नहीं बोले। क्या करें, हमारी वितरकता बढ़ती है तो नहीं आ सकते, ऐसा नहीं बोले। क्या बोले कि तीर्थंकर जैसे महापुरुष ने गृहवास में प्रतिबंध नहीं किया था, और हमको भी ऐसा प्रतिबंध नहीं हुए, यही कारण से सहज हमारे पुरुषार्थ ऐसा चला कि आने का भी नहीं हुआ और न चिट्ठी होने का, चिट्ठी देकर जवाब देने का भी हुआ। मालूम तो हो ही गया है कि आप सबों का मन में दुख हुआ है हमारे नहीं आने से और हमारा प्रत्युत्तर नहीं मिलने से, सब लोगों को दुख हुआ। दुख हुआ तो मैं नम्रता से क्षमा की याचना कर लेता हूँ, चलो मेरे से दुख हो गया ना, आप ये तो नहीं होना चाहिए। दुख हो, किसी को दुख हुए और हमारे से दुख हुए, हम चाहेंगे नहीं, तो क्षमा याचना कर ली है और दीन भाव से मैंने नम्रता से कर ली है। देखो क्या पद्धति है। अगर ये लोग समझदार होते तो ये तार चिट्ठी की खींचातानी नहीं करते, समझ लेते महापुरुष है, ज्ञानी पुरुष है, हमने तो कॉल बराबर कर लिए हैं, एक दफे चिट्ठी भी लिख दिया है, तार भी दे दिया है, दोबारा करने की कोई जरूरत नहीं है, आएंगे तो अच्छी बात है, नहीं आएंगे तो और अच्छी बात है। लेकिन संसारी लोग संसार दृष्टि से देखते हैं, संसारी लोग परमार्थ दृष्टि से देख नहीं पाते हैं, और इस कारण से उन लोगों को राग होने से दुख होता है। अरे घर के प्रमुख व्यक्ति है वही शादी में नहीं आ रहे, क्या बात है, लोग क्या बोलेंगे। बहन की शादी में बड़े भाई नहीं आता है तो क्या कोई बड़ा तक झमेला हो गया है, कोई तकरार हो गई, कोई कंकास हो गई, कोई उनको बड़ा दुख पहुंच गया, किसी ने कोई बात कर दी, क्यों नहीं आए, अनेक प्रकार के तर्क वितर्क चलते हैं। यानी कितने भी निर्दोष हो, लोग तो अनेक प्रकार के तर्क करेंगे, वितर्क करेंगे, बातें करेंगे, बातें चलाएंगे, अफवाहें भी चलेगी, वो सब मालूम है, लेकिन क्या करें, वो अपने मार्ग पर चल रहे हैं तो चले हैं। एक दो दिन बात चलेगी, बात बाद में शांत हो जाएगी, ये तो आकाश में बादल होते हैं और बिखर जाते हैं, आकाश को क्या लेना देना, ये कुछ नहीं। ऐसे ज्ञान को कुछ, ज्ञानी के ज्ञान को कुछ लेना देना है ही नहीं। संपूर्ण वितरागता नहीं होने से, क्या लिखते हैं हमारे में, संपूर्ण वितरागता नहीं होने से, कुछ कहते हैं कृपा देव तो सर्वज्ञ थे, पूरे थे, वैसा है वैसा है, बहुत जगह उन्होंने अपनी बात लिखी है। जो केवल ज्ञान को नहीं समझते हैं उन लोगों को द्रव्य दृष्टि की कुछ बातें पर भ्रांति हो जाती है, बहुत साफ लिखते हैं। संपूर्ण वितरागता नहीं होने से इस प्रकार से वर्तन करने में अंतर में विक्षेप हुआ है। क्यों विक्षेप हुआ है, कह रहे आप लोगों को दुख पहुंचाया, क्या विक्षेप हुआ कि आप लोगों को दुख पहुंचाया, दुख पहुंचाने का अभिप्राय नहीं होने के बावजूद भी दुख पहुंचाया है, ये बात सही है, इसलिए विक्षेप हुआ। विक्षेप मैंने क्षोभ, डिस्टर्बेंस, उसको विक्षेप कहते हैं। संपूर्ण वितरक तो हुए तो विक्षेप भी नहीं हुए। जैसे मुनि निकल जाते हैं, परिवार वाले रो लेते हैं,
उन्हें दीक्षा ले लेते, उनको विक्षेप नहीं होता, इतनी वितरकता वितरकता बढ़ती है तब बिल्कुल विक्षेप नहीं होता है। जो विक्षेप भी समाने का चाहिए ऐसा मार्ग ज्ञानी का, इस प्रकार से ज्ञानी ज्ञानी ने मार्ग देखा है। तो मुनियों जैम विक्षेप समावी दिए से वितरकता वधारी दिए से એવો જ્ઞાનીનો માર્ગ છે। વિક્ષેપ કરવો એ જ્ઞાનીનો માર્ગ નથી, એટલો પણ રાગ છે ત્યારે વિક્ષેપ થાય છે, વિતરાગતા છે ને કાંઈ નથી। એ વાત છે, મુનિ દશામાં તો સ્પષ્ટ વાત છે ને, કમંડળમાં પાણી છે અને કોઈ પ્રાણીને તરસ લાગી છે, તૃષા લાગી છે, મુનિ પાણીનો પીવડાવે, મુનિ કરુણાના સાગર છે, એક ડગલું પણ જોઈને ચાલે છે, બીજી બાજુ પાણી પાતા નથી સંઘની પંચેન્દ્રિયને, મેળ કેવી રીતે કરશો? ન્યાયનો વિષય બહુ અટપટો, મલભલા ભૂલ્યા છે, ન્યાયનો અન્યાય થઈ જાય ખબર ન પડે। સુપ્રીમ કોર્ટના જજ કરતા સમ્યક જ્ઞાનીનો ન્યાય નો કાંટો બહુ ઝીણો હોય, એમ છે। ત્યાં એમ છે કે પોતાના પ્રાણ છૂટે તો એ કમંડળમાંથી પાણી લેતા નથી, માટે પાણી દેતા નથી, માટે ન્યાયસર છે, ન્યાય સંગત છે, પણ પોતે આહાર માટે ચાલીને જાય છે તો એને જોવું જોઈએ કે નીચે કોઈ પ્રાણી મરતું નથી ને, કેમ કે પોતે આહાર માટે ચાલે છે, વ્યારનો વિકલ્પ પોતાનો છે, સામે કોઈને નુકસાન ન થતું એ પોતાને જોવાનું રહે છે, એમ વાત છે। અને એક વાર થોડો અલ્પ આરંભ પણ કરે કોઈને પાણી પાવાનો તો કાલે પરબ ખોલાવશે, પંડી કુવો ખોદાવશે, એ પાછું મોટી વણજાર ઊભી થાય, લપસિંદર મોટું છે, એ તો મુનિના આચરણની મર્યાદા બહારનો વિષય, મને પણ ખલાસ થઈ જાય। આરંભ સમારંભમાં તો બધી ઘણી હિંસા થાય અને ઓલામાં તો અહિંસક છે, જોઈને ચાલે છે, એમાં આરંભ સમારંભ નથી, અહિંસા પાળવી છે અને આમાં હિંસા થાય છે, એટલો બધો ફેર છે। બહુ સરસ વાત લખી છે, સંપૂર્ણ વિતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતા અંતરમાં વિક્ષેપ થયો છે, એ અમારા રાગને કારણે થયો છે, વિતરાગતા નહીં હોવાથી, અને એ રાગ પણ સમાવા જેવો છે તો એ વિક્ષેપ પણ સમાઈ જશે, એવો માર્ગ જ્ઞાનીએ જોયો છે, દીઠો છે, અને અમે એ માર્ગે ચાલવા માંગીએ છીએ, જ્ઞાનીના માર્ગે ચાલશું, આજે વિકલ્પ છે, આજે રાગ છે એને પણ સમાવી દેશું ગમે ત્યારે, એમ કહેવા માંગે છે। એ માર્ગના મુસાફર છીએ અમે, બીજા માર્ગે નહીં ચાલીએ, અહીં સુધી રાખીએ, બાકીનો કાલના સ્વાધ્યાયમાં લઈશું। ઘણો કઠોરતા નથી, વિતરાગતામાં રાગનો અભાવ છે, તમને કોઈ એમ કે પેલો આ છોરો, તમે દરિદ્રી માણસ છો, 5 લાખ આપી દઈએ, 10 લાખ આપી દઈએ, પણ વરાનું ખૂન કરી આવો તમે, પછી તમારી જિંદગી સુધી વાંધો નહીં, એકવાર ખૂન કરી આવો ને, એને પુરાવો મળશે નહીં, કોઈ આ બધી વ્યવસ્થા રાખી છે, પુરાવો ન મળે એને એટલે તમને કાંઈ ફાંસી મળવાની નથી, કે પણ મારા પરિણામ પૈસા માટે ચાલે છે પણ ખૂન કરવામાં ન ચાલે કેવી રીતે પરાણે ચલાવ, જેને ચાલે જ નહીં પરિણામ કેવી રીતે ચલાવે, એમ વિતરાગતામાં પરિણામ ચાલતા નથી, ફઠોળતા નથી, પરિણામ ચાલતા નથી, એમ વાત છે. પરાણે કેવી રીતે ચલાવે, ન ચાલી શકે, પોતે જ ન કરી શકે તો પછી સવાલ ક્યાં ઉભો થાય, કઠોરતા નથી. એ જીવને દુઃખ થાય છે કે એના કારણે થાય છે, એનું જ્ઞાન થાય છે, એને રાગ છે એટલે થવાનું, એ પણ વિતરાગતામાં આવશે ત્યારે નહીં થાય. અમારી વિતરાગતા જો નહીં, વિતરાગતામાં આવી જાય તો સારી વાત છે, ન આવે તો એનો કોઈ અમારે પાસે તો ઉપાય છે નહીં. એટલે એને દુઃખ થાય માટે રાગ કરવો એ અહીંયા સિદ્ધાંત નથી, કે સામાન્ય દુઃખ થાય છે માટે રાગ કરવો એ કોઈ સિદ્ધાંત નથી. હે, એ તો પ્રતિબંધ થઈ ગયો, એ તો કરતો જ આવ્યો છે સંસારમાં, તો એ જ કરે જ બધા, અને હું નવું કર્યું. બરાબર.